प्रवचन नंबर 183 12/11/89 56 मिनिट समयसार गाथा 31 तथा 49।
समयसार परमात्म शास्त्र है जिनेन्द्र भगवान जीवधनी नो सार छे आमा समयसार क्योंकि समयसार शुद्धात्मा आमा सार एनु वर्णन है। एम 31 गाथा में आचार्य भगवान ज्ञेय अने ज्ञायक ए बे भिन्न भिन्न होवा छता ज्ञायक तो शुद्धात्मा अने ज्ञेय आत्मा थी विमुख थयेला परिणाम जे इंद्रिय ज्ञान ए ज्ञेय छे ए हेय रूप ज्ञेय छे अने भगवान आत्मा उपाधि रूप ज्ञेय छे। ए उपाधि रूप ज्ञेय अने हेय रूप ज्ञेय ए बे भिन्न भिन्न होवा छता अनादि काल थी आत्मा આ પરના લક્ષવાળું જે ઇન્દ્રિય જ્ઞાન ઉઘાર સૂક્ષ્મ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એને જ્ઞાન માની બેઠો છે અને જ્ઞાન માનતો હોવાથી એમાં કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ રહી જાય છે। એના ભેદ જ્ઞાનની પ્રક્રિયાની અપૂર્વ ગાથા છે। રાગથી તો આત્મા સર્વથા ભિન્ન છે, માને તોય ભિન્ન ને ન માને તોય ભિન્ન છે, તો જળ અને અચેતન છે। પણ આ ઇન્દ્રિય જ્ઞાન એની ઉત્પત્તિ પોતાના શુદ્ધાત્માથી વિમુખ થયેલા જે પરિણામ એ બધાને પરમાત્મા જ્ઞેય કહે છે। જ્ઞેય તો ખરા પણ હેરૂપ જ્ઞેય પ્રગટ કરવાને માટે પણ ઉપાદય નથી, પણ એ હેય છે, ભગવાન આત્મા ઉપાદય છે। એના ભેદ જ્ઞાનની ગાથા છે કે જ્ઞેય અને નાયક બે સ્વભાવથી અનાદિ અનંત ભિન્ન છે। ઇન્દ્રિય જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પણ એ પરાશ્રિત ઉત્પન્ન થાય છે, સ્વાશ્રિત નહીં। જ્ઞેયાશ્રિત જ્ઞાન છે, જ્ઞેયાશ્રિત જ્ઞાનને ભાવિન્દ્રિય કહે અને કર્માશ્રિત પરિણામને રાગ કહેવાય। એ બંને પ્રકારના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે। એમાં અહીંયા જ્ઞેય એટલે ખંડ જ્ઞાન, પરલક્ષવાળું જ્ઞાન, એકાંત પરને પ્રસિદ્ધ કરે અને શુદ્ધાત્માને તિરોભૂત કરે। આત્માનો અપરાધ કરીને આ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું છે, એને એનાથી જુદો આત્મા છે એમ એને અધિક આત્માને જાણવો, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો આત્માને જાણવો, એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે। એમાં ત્રણ પ્રકાર પાડીને વર્ણન કર્યું કે દ્રવ્ય ઇન્દ્રિય જે જળ છે એ શરીર પરિણામનો એક ભાગ છે, માટે આત્માથી ભિન્ન છે। એ ભિન્નને પણ આત્મજ્ઞાનથી ભિન્નપણે જણાય છે, આત્મજ્ઞાન વિના એ ભિન્નપણે જણાતો નથી। શરીર અને શરીરનો એક ભાગ એ પણ આત્મજ્ઞાન વિના ભિન્નપણે જણાતું નથી। આત્મજ્ઞાનના અભાવમાં એ શરીર અને આત્મા બે એક પાસે છે, જે ભિન્ન ભિન્ન એનું ભેદ જ્ઞાન કર્યું કે પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એના અવલંબન વડે દ્રવ્ય ઇન્દ્રિયને જુદી કરી જુદી છે એમ ભાન થયું। આત્માનો અનુભવ થતા એ જુદાપણાનું ભાન થાય છે, શાસ્ત્ર વાંચવાથી જુદાપણાનું ભાન ન થાય, શાસ્ત્રમાં તો લખ્યું છે કે આ દ્રવ્ય ઇન્દ્રિયાત્માથી ભિન્ન છે અને ભિન્ન અમે જાણીએ છીએ. એ પ્રકારે ભિન્ન નથી જણાતું. કયા સાધન દ્વારા તે દ્રવ્ય ઇન્દ્રિયને ભિન્ન જાણી? કે શાસ્ત્રમાં લખ્યું છે, આચાર્ય ભગવાન કહે છે. આચાર્ય તો સ્થિરો માન્ય છે અમને. ચોખ્ખું સમયસારમાં લખ્યું છે કે આ દ્રવ્ય ઇન્દ્રિયાત્માથી ભિન્ન છે. અમે ક્યાં અભિન્ન માનીએ છીએ ને જાણીએ છીએ? એ ભિન્નનું ભાન ને જ્ઞાન આત્મજ્ઞાન વિના થઈ શકે નહીં. આ ધારણાનો વિષય નથી, એ સૂક્ષ્મ જ્ઞાનની ધારણાનો વિષય નથી, શબ્દનો વિષય નથી. આ તો અંતર્મુખ થઈને આચાર્ય ભગવાન કહે છે કે ચૈતન્ય શક્તિ જે ત્રિકાળ સામાન્ય સ્વભાવ છે એનું અવલંબન લઈને અનુભવ થયો. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનાનંદ પરમાત્મા જણાયો અને પ્રતિષ્ઠમાં આવ્યો ત્યારે ભાન થયું કે આ દ્રવ્ય આત્માથી ભિન્ન છે. એ અનુભવથી ભેદ જ્ઞાન થાય છે. પછી ભાવ ઇન્દ્રિયને સર્વથા ભિન્ન કરી એ ખંડ જ્ઞાન જે છે એના માટે શબ્દ એમ વાયપ્રોક અખંડ એક ચૈતન્ય શક્તિપણાના અવલંબન વડે, ચૈતન્ય શક્તિપણા વડે એમાં એમ વાંચું ચૈતન્ય. અમૃતભાઈ કે આ થાક ઉતરી જાય, થોડોક થાક કેળો. પેલું લેટ, હું તો લેટ નતો થયો, હું તો કોણા રવે આવ્યો, કોણાનો ટાઈમ આપ્યો તો એટલે. પણ અપેક્ષા એ ગડબડ કોઈ વખતે એવી વ્યવસ્થા નહીં થઈ, પણ સમજભૂલ થઈ જાય તો થોડોક થાક લાગ્યો હોય તો થાક ઉતરી જાય એવી વાત છે. જ્ઞાતા બુદ્ધિ અનંત સંસારનું કારણ છે, કરતા બુદ્ધિ તો અનંત સંસારનું કારણ છે છે ને છે જ. કેમ કે જ્ઞાતાને કરતા માનવો મોટો મિથ્યાત પાપ છે. પણ અત્યારે અહીંયા અકર્તાનો પાઠ નથી, અત્યારે તો જ્ઞાતાનો પાઠ છે. જ્ઞાતા કેને કહેવાય? કે જેના જ્ઞાનમાં જ્ઞાયક જણાય એને જ્ઞાતા કહેવામાં આવે છે. જણાય રહ્યો છે છતાં એનો નિષેધ કરે કે મને જ્ઞાયક નથી જણાતો અને મને પર જણાય છે એમ સામાન્યનો તિરોભાવ કરી જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની બની જાય છે. અજ્ઞાની સમયે સમયે બને છે, અનાદિનો અજ્ઞાની નથી. પ્રવાહ રૂપે અનાદિનો કહેવાય. પ્રવાહથી જુઓ આમ તો એ અનાદિનું સમય 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 અજ્ઞાન થાય છે, તે અપેક્ષા એ અનાદિનો અજ્ઞાની કહેવાય. બાકી અનાદિનો તો જ્ઞાયક છે, અનાદિનો અજ્ઞાન ન હોય. પણ સમય 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 અજ્ઞાન ઉભું કરે છે એ પોતાના જ્ઞાનમાં. ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા જાણનારો જણાય રહ્યો હોવા છતાં એનો નિષેધ કરે છે કે મને નથી જણાતો, મને તો આ જણાય છે. એ જ્ઞાતા બુદ્ધિ સંસારનું કારણ છે. સૂક્ષ્મ વાત છે, ઉપરને જાણું છું એ શ્રદ્ધાનો દોષ છે, એ કઈ ચારિત્રનો દોષ નથી. કે ભાઈ આ સ્વચન આપો અમને, આગમનું કંઈક આધાર તો આપો. એ શ્રદ્ધાનો દોષ હું પરને જાણું છું. તો જ્ઞાની પણ પરને જાણે છે, જ્ઞાની પરને જાણતા નથી એ તો એના જ્ઞાનને જાણે છે. આવ્યો તો ને પ્રશ્ન કે ભાવલિંગી સંતને વિકલ્પ તો થાય છે ને? શો જવાબ આવ્યો કે વિકલ્પનું જ્ઞાન થાય છે. જ્ઞાની તો સદા જ્ઞાનરૂપે પરણે છે. કહે છે કે આ શ્રદ્ધાનો દોષ છે, પણ એ ક્યાંય આગમમાં અમને તો જો સમયસારમાં આધાર આપો ને, બીજા શાસ્ત્રના આધાર આપવા કરતા, ગોમઠસાર ને ધવલ માધવલ એના કરતા સમયસારનો આધાર આપો તો બસ ખલાસ. સમયસારનો આધાર આપીએ તો તું તારી જ્ઞાતા બુદ્ધિ છોડી દઈશ? કે હા પ્રભુ હું છોડી દઈશ. લાયક જીવ હો, આ ડોળિયો તો છોડે નહીં, આ ડોળિયા ઘણા હોય. આ સરળ પરિણામી થોડા અને આ ડોળિયા દાદા પંચમ કાળમાં હોય છે. આ બધું આગમની અંદર વાત છે. હો હા, વક્રને જળ આડોળિયા. સરળતા, સરળતાના બે પ્રકાર, એક વ્યવહાર સરળતા અને એક નિશ્ચય સરળતા. નિશ્ચય સરળતા તો અનુભવ થાય એનું પર્યાયનું નામ સરળતા છે. એની પહેલા પણ સરળતા જોઈએ પ્રભુ. આ હા, હું કહું છું એ સાચું, હું કે છે સાચું, ઠીક છે, પણ તને અનુભવ થયો હોય અને તું કહેતો હો તો અમે વિચારીએ. અમે હજી વિચારીએ, કારણ કે ખોટું બોલાય તો વિચારીએ તો કે હું, મને અનુભવ થઈ ગયો છે, હું કહું છું. બરે ભાઈ, પેલા મારો પ્રશ્ન, તને અનુભવ થયો છે? તો સજ્જન હોય તો કે ના, મને અનુભવ નથી થયો. તો પછી વાત રહેવા દે, હવે તો એ વાત બંધ કર, તું અનુભવીને આગળ કર. અનુભવી શું કે છે? અનુભવી પુરુષો એમ કહે, ભાવલી સન, કે આ છ દ્રવ્યને હું જાણું છું એ તારું મિથ્યાત છે. છ દ્રવ્ય મારા છે એ તો મિથ્યાત છે, દેહાદી મારા છે ને રાગ મારો છે એ તો પ્રગટપણે મિથ્યાત છે, પણ હું છ દ્રવ્યને નવ તત્વના ભેદને જાણું છું. કુંદકુંદ આચાર્ય ભગવાન કહે છે કે કેના જેવો દોષ છે કે હું પરને મારી શકું છું, એના જેવો દોષી ભાવબંધ સમકક્ષી છે. આ સમયસારનો આધાર આપ્યો રમણભાઈ, એટલા માટે એમ. જો કે લાયક જીવતો આધાર માગે જ નહીં, એક લાયકાતની પ્રકાર છે. ગુરુદેવ પાસે આપણે સાંભળવા જઈએ કે આપણે કોઈ દિવસ આધાર મગાય નહીં, માગીએ નહીં, તો એના પર શ્રદ્ધા નથી. એની મેળે આધાર આપે એ જુદી વાત. આ બધું ઘણા મેલ ભીરા છે જગતના જીવોને અંદરમાં, કચરો. આ કચરો સાફ કરવાની આ ચાલે છે પ્રક્રિયા અત્યારે. કચરો ભલે હોય પણ સાફ કરવાની પ્રક્રિયા ચાલે છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે છ દ્રવ્ય હું જ્ઞાતા ને છ દ્રવ્ય મારું જ્ઞેય, તને ભ્રાંતિ થઈ ગઈ છે, અતિવસાન છે, જા. હે ગુરુદેવે ગાથા ચાલતી હતી ને એમાં પુષ્ટન સિદ્ધાર્થ શાસ્ત્રી બેઠા હતા, સાંભળી વાત, વાંચન પૂરું થયું, તમચી ચાર બધા જમવા ગયા, સાંજે પછી ફરવા નીકળ્યા તો ખીમચંદભાઈ મુરબી ખીમચંદભાઈ પુષ્ટન સિદ્ધાર્થ શાસ્ત્રીને હું ત્રણ જણા ફરવા ગયા જીથરીના રસ્તે. રસ્તામાં પુષ્ટન સિદ્ધાર્થ શાસ્ત્રી કે આ ભાઈ આ છ દ્રવ્યને જાણે આત્મા, એમાં આટલો બધો ગુનો શું? છ દ્રવ્ય મારા તો ગુનો થઈ ગયો મિથ્યાત્વનો, પણ છ દ્રવ્ય સર્વજ્ઞ ભગવાને કહ્યા, પાછા અન્ય મતમાં નથી. સર્વજ્ઞ ભગવાનને કહેલા છ દ્રવ્યને હું જાણું છું. આ એ સારું મોટું અજ્ઞાન મિથ્યાત્વન અધ્યવસાન છે. આમ આ માલિકો શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાનો દોષ ટેડ્યા પછી, જ્ઞાતા બુદ્ધિ ટેડ્યા પછી, જે જ્ઞાતા કહેવાય એને વ્યવહાર કહેવાય. નિશ્ચય વિના વ્યવહાર ન હોય, એ અપૂરો વાતો શાસ્ત્રોમાં ફ્રી છે. અંદરમાં કોને સંશોધન કરે, અંદરમાં હું કાંઈ જાણતો નથી. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી હું પ્રભુ કાંઈ જાણતો નથી. હો આ એવું જેને નમ્રતા હોય, નમ્રીભૂત થઈ ગયો હોય, એના એ ખેતર સાફ થયું હોય ને તો એમાં અનાજ ઉગે. ખેતરમાં પાણા ભેરા હોય એમાં ઉગે, હું પ્રભુ કાંઈ જાણતો નથી. મને કૃપા કરીને આપ મારા સ્વરૂપની વાત કહો કે છ દ્રવ્યને જાણતા. એ ભૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને કહ્યું કે આપણે હમણાં પાછા વળીએ છીએ તો ગુરુદેવને સીધો પ્રશ્ન કરજો, કારણ કે મોટા પંડિત હોય એને ગુરુદેવ કહે તો બરાબર ને. પ્રશ્ન જ્યાં સ્તુતિ પૂરી થઈ ત્યાં ભૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે સાહેબ, આજે આવ્યું કે છ દેવીને જાણવું એ અધ્યવસાન મિથ્યા, તો એ શું? આ કે જ્ઞાન જેનું છે એને જાણવાનું ભૂલી ગયો, આત્માથી વિમુખ થયેલું જે પરિણામ, એટલે ઇન્દ્રિય જ્ઞાન, એટલે જ્ઞેય, એ જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, એનું નામ અધ્યોષાન ને મિથ્યાત્વ છે. જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાન તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, અને એ પ્રસિદ્ધ કર્યા પછી જ્ઞાન ક્ષત્રિયોને જાણે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. આત્માને જાણવાનું ભૂલી જાય ને ઉપરને જાણનારો છું તો અજ્ઞાન છે, વિમુક્ત થઈ ગયેલું જ્ઞાન જ્ઞેય ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી ને ઇન્દ્રિય જ્ઞાન પરને પણ જાણતું. ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી ત્યાં સુધી તો આમ કરે બરાબર છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું નથી કે આ પરને જાણતું નથી કે એમાં કંઈ આધાર શાસ્ત્રનો કે આ અલિંગ જ્ઞાનના 20 બોલમાં પહેલો બોલ છે કે આ ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એનો સ્વભાવ નથી. માટે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ એમાંથી થઈ જાય. પરને જાણતો નથી, પરનો જ્ઞાતા ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાતા પણ ન હોય. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાતા પણ ન હોય, એમાં કરતા બુદ્ધિ હોય, સ્વામિત્વ બુદ્ધિ હોય. મણિભાઈ સુખનું વાત છે, સુખનું વાત છે. આ હિંમતનગરમાં બાબુભાઈના નિમિત્તે આ બધી યોજના થઈ છે. કે કોઈ અહીંથી હવે અમે તો ધારતા નહોતા કે આટલા માણસ કાયમ રહી. હનુમાનભાઈ કાલ કહેતા હતા એ પેલા દિવસે હોય ને પછી તો બધું વિખાઈ જાય, 200-400 માણસ રહીએ. પ્રભુ આ તો સમય છે કમાવાનો, આ તો કમાણી કરવાનો વખત છે. કહે છે કે આત્મા હું પરને જાણું છું ને તારી બુદ્ધિ મિથ્યા છે. જાણનારને જાણું છું એવો વિચાર તો કરે અનુભવ પછી, પરને જાણતો નથી પણ જાણનારો જ જણાઈ જાય છે. માટે મારું નામ જ્ઞાતા છે. અરે એવા વિકલ્પાત્મક જ્ઞાનમાં તો નિર્ણય કર તો વિકલ્પહીન અનુભવ થશે. ઉપરને નથી જાણતો, જીભ નથી ઉપડતી. હાય હાય, કેવડી ભગવાન લોકાલોકને જાણે અને હું મારા ક્ષોભ અનુસાર પણ જાણું. અરે લોકાલોકને નથી જાણતા, લોકાલોક સંબંધે એના જ્ઞાનને જાણે છે કે જે જ્ઞાન આત્માને જાણે છે. એવી ઊંડી વાત છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં. આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી શ્રીમદજી એકાવતારી પુરુષે કે એ તો જ્ઞાયકને જાણે છે પોતાના પરમાત્માને. પ્રવર્તનસારમાં પણ છે આ વાત કે કેવળ જ્ઞાન એટલા માટે નથી કે પરને જાણે છે લોકાલોકને જાણે છે માટે કેવળ જ્ઞાન નામ નથી. આ પ્રવર્તનસારમાં છે. એ તો પોતાના આત્માને જાણે છે માટે એને કેવળ જ્ઞાન કહેવામાં. નિશ્ચયના પક્ષ વિના વ્યવહારનો પક્ષ છૂટે નહીં, અને નિશ્ચયનો પક્ષ છૂટ્યા વિના પણ પાછો અનુભવ થાય નહીં. બે વાત કરી. નિશ્ચયના પક્ષે વ્યવહારનો પક્ષ છૂટે પછી નિશ્ચયનો પક્ષ છૂટે તો અનુભવ થાય. એ વાત છે. એ ત્રણેય જીતીને જ્ઞાયક નાયક શંકરના મનુષ આવતો હતો. તે સગળો એ દૂર થવાથી એકત્વમાં એકપણામાં આત્મા એક છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મૈખર. હું એક શરૂઆતમાં પણ એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક એક વિશેષણ આપ્યા કરે. એ એક અનેકનો નિષેધવાચક શબ્દ છે. એક અનેકનો અનેક પણ નથી આત્મામાં. એક એક શબ્દની કિંમત હોય. એક અનેકનો નિષેધ કરે છે, શુદ્ધ અશુદ્ધનો નિષેધ કરે છે, અબધ બધનો નિષેધ કરે છે, પૂર્ણ અપૂર્ણનો નિષેધ કરે છે, અકર્તા કર્તાનો નિષેધ કરે છે, હું જ્ઞાતા છું એ જ્ઞેયનો નિષેધ કરે છે. જ્ઞેય નાયક નામનો શંકરદોષ આવતો હતો. તે સગળો દૂર થવાથી એકત્વમાં આત્મા એક છે. એ એકનો બે થતો નથી તો એકના નવ તો ક્યાંથી થાય? એકનો બે ન થાય તો એ નવ તત્વ રૂપે ક્યાંથી થાય? નથી કહેતા કોઈને વાંધો પડે કે બહુ સમજાયા, પણ એકનો બે થતો નથી. એમ ભગવાન આત્મા એકત્વ છોડીને એનું બેપણું થાય એમ ત્રણ કાળમાં બનવાનું, તો નવ તત્વ રૂપે તો એ આત્મા ક્યાંથી થાય? નવ તત્વ પરિણામના ધર્મ છે, દ્રવ્યના સ્વભાવ નથી. નવ તત્વ પરિણામના ધર્મ છે, અપરિણામીનો ધર્મ નથી. અપરિણામી તો એકત્વ છે, એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, એકત્વ અને વિભક્ત આ પરિણામ માત્રથી જુદો અને અનંત ગુણથી એક પણ, એકત્વ એક પણ એ ભગવાન આત્માનું સ્વરૂપ છે. આમાં શબ્દાયો એકત્વ, એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે મૂળમાં છે ને, જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. હવે ટોટલ મારે છે એનો, એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે, એટલે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે, એમ વડે એટલે એનું અવલંબન વડે, સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા. અન્ય દ્રવ્ય એટલે શું? આ ભાવ ઇન્દ્રિય અન્ય દ્રવ્ય છે, ભાવ ઇન્દ્રિયના વિષયો અન્ય દ્રવ્ય છે, આ દ્રવ્ય ઇન્દ્રિય પણ અન્ય દ્રવ્ય છે. હાથો પાડે બધા, હાથો હાથો પાડે ને, પોતાના ઘરની વાત છે ને. હા હા, પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. આ વાતો કરતો નથી, વાતો નહીં, વિચાર નહીં, માનસિક જ્ઞાન નહીં, અંતર સન્મુખ થઈને અનુભવે છે આત્માને. અનુસરીને પરણમે, અનુભવ એટલે અનુસરીને ભવું, ભવું પરિણમવું, એને અનુભવ કહેવામાં. એ અનુભવમાં ત્રણ અંશ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આત્માને અનુભવે છે, રાગાનુભૂતિ ગઈ, જ્ઞાનાનુભૂતિ પ્રગટ થઈ. રાગાનુભૂતિ હતી અજ્ઞાન દશામાં, એ ગઈ અને જ્ઞાનાનુભૂતિ પ્રગટ થઈ. અનુભવ છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. આ જીતેન્દ્રિય જીન છે, આ જીન થઈ ગયો જીન. એક દેશ એ જીન થઈ ગયો, લઘુ નંદન ચોથા ગુણ સ્થાને. જીતેન્દ્રિય જીન, જીત મોહ ને ક્ષીણ મોહ નહીં, એટલે ચારિત્રનો મોહ હજી જીતાડો નથી, પણ દર્શન મોહ જીતાઈ ગયો. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનને જીતા, ઇન્દ્રિય જ્ઞાન પરની સાથે એકત્વ કરતું હતું, એ ઇન્દ્રિય જ્ઞાનને જીતા એકત્વ બુદ્ધિ તૂટતા મિથ્યા તો ગયું, મોહ ગયો, દર્શન મોહ, ભાવ દર્શન મોહ ગયો અને નિમિત્તરૂપ દર્શન મોહ ઉપશમ ક્ષોપશમને ક્ષય થઈ ગયો. એવા પોતાના આત્માને અનુભવે છે તે, અનુભવે છે તે, વાંચે છે તે એમ નથી લીખું, સાંભળે છે એમ લીખું છે, પ્રતિભાઈ ના પાડે છે એ લીખું નથી આમાં, સાંભળે છે એ નહીં, વાંચે છે તે નહીં, અનુભવે છે. સાક્ષાત ઉપયોગને આત્માની અભિમુખ થઈ જે જ્ઞાન જેનું છે એમાં તન્મય થઈને જાણે, આ અભેદને અભેદ થઈને જાણે, અભેદ સામાન્ય અભેદ એને અભેદ થઈને ક્ષણિક અભેદ એકાગ્ર થયો, જે જ્ઞાન આત્મામાં વળ્યું ઢેલું લીન થયું, ત્યાં એ દ્રષ્ટિ અપેક્ષાએ અભેદ હતો, હવે જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનથી કથનથી અભેદ થયો. રાગથી બિન ઇન્દ્રિય જ્ઞાનથી બિન આત્મજ્ઞાનથી અભિન્ન, તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. આ ઇન્દ્રિયોને જીતવાનો માર્ગ આત્માને જાણતા ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ જ્ઞાન થઈ જાય છે અને મોહ ટળી જાય છે. એક મોહ ક્ષય થાય છે ને બીજો મોહ હજી રહે છે, એને ક્ષય થતા થોડો ટાઈમ લાગે છે. ચોથા કાળમાં તો કોઈને બે ઘડીમાં પણ એ સ્થિતિ ભજી શ્રેણી આવીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પણ અત્યારે સીધું શ્રેણી કેવળ જ્ઞાન નથી, તો અત્યારે આ શ્રદ્ધાનો દોષ નીકળી જાય છે, ચારિત્રનો દોષ થોડો રહી જાય છે, એ દોષ અલ્પકાળમાં એને ટળી જશે. એ જ્યાં ચોથો કાળ હશે પછી ત્યાં જન્મશે, ભલે આથી સ્વર્ગમાં જાય એક અવતારી હોય તો, પછી મનુષ્ય થઈને એ આત્માના ધ્યાનમાં મગ્ન થઈ અને ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણી જેની જેવી યોગ્યતા એ પ્રકારે આવીને અલ્પકાળમાં મુક્તિ પામે છે. કૌશ, હવે કૌશ વાંચીએ જુઓ. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યમાં નથી, અન્ય અચેતન સ્વભાવમાં નથી, આ ઇન્દ્રિય જ્ઞાન અચેતન છે, એમાં જ્ઞાન સ્વભાવ જ્ઞાયક નથી. શું બરાબર? રાગ અચેતન, ઇન્દ્રિય જ્ઞાન અચેતન હોય, અચેતન છે. કેમ અચેતન છે એનો કઈ ન્યાય આપશો? એ જ્ઞાનમાં આત્મા નથી જણાતો, જેમ રાગમાં આત્મા નથી જણાતો એમ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી. માટે અમે જળ અને અચેતન કહીએ છીએ. વ્યવહાર નહીં, ભલે એને ચેતના કહે પણ નિશ્ચય નહીં, કહે છે જળ છે. વ્યવહાર નહીં તો કયા કરશે? ખોટું બોલા કરશે. અને ખોટા બોલાને માં ઘણા આવી જાય ને છેતરાય પણ જાય. એ મુંબઈમાં બનાવ બન્યો, એક મોટો કરોડપતિ શેઠિયો ગુજરી ગયો ને બાઈ રાંડી, છોકરાઓ નહીં, એકલા બેન હતા, પડખે ચડી ગયા. મુંબઈમાં તો પડખે ચડનારા ઘણા એવા એવા પ્લાનિંગ લઈને આવ્યા. પ્લાનિંગ કાગળ ઉપર, હો કાગળનો વાઘ આમ કરીએ ને આ ફરીથી આ મશીન બગાવીએ ને આ એક વર્ષમાં તો 1 કરોડના 2 કરોડ. એને ખબર હતી કે 1 કરોડ લૂંટવા છે. આપણે 1 કરોડ એને લૂંટી લેવા છે. એટલે 1 કરોડ રોકશું તો 2 કરોડ. 1 કરોડ તો મારી પાસે સગવડ નથી, 80 લાખની સગવડ છે. તો 20 લાખ તો આપણે બેંકમાંથી લેશું. 80 લાખ આપો, ફોરિનમાંથી કાગળ લખો ને એની કોપી આપે. હરામ, તાર બાર બધું ખોટું. વાથી રવાના થયા એવો તારે આવે કે સ્ટીમરમાં માલ રવાના થઈ ગયો છે. આ એમ જ્યાં થોડો ટાઈમ થયો ત્યાં 80 લાખ રૂપિયા ગયા. એમ જૂઠા બોલનારા, છેતરનારા, જૂઠો બોલીને છેતરનારા જેમ સંસારમાં હોય છે એમ મો રાજાનો એક સરદાર જૂઠા બોલો વ્યવહાર નહીં. એ સરદારને કામ હોય તો જૂઠો ભેળા કરે, બીજાના ભાવને બીજાનો કહે. કનુભાઈ આ મારા ઘરની વાત નથી. ઓ કળશ ટીકાકારે કહ્યું છે વ્યવહાર નહીં જૂઠો, વ્યવહાર નહીં જૂઠો. આમ છે ને વિદ્વાનની ભાષા અસત્યાર છે. અસત્યાર કહો કે જૂઠું કહો, વાક્ય તો એક જ ને, પણ અસત્યાર કહે ત્યાં સુધી તો બહુ વાંધો ના આવે. પણ જ્યાં જૂઠું, વ્યવહાર જૂઠો, વ્યવહાર જૂઠો. ભાઈ અસત્યાર કહો કે જૂઠું કયો, બાબત એક જ છે. આ એમાં આખો જગત છેતરાઈ ગયું. મોહરાજાએ સરદાર મોકલો, જો બધા નિશ્ચય ઉપર ચડી જશે તો મારી વસ્તી ઘટી જશે. બોલો સરદાર કે ઘટવા નહીં દઉં, સરદાર કે ઘટવા નહીં દઉં, હું સરદાર છું. હા એમાં એક વખત મુંબઈમાં હું મુંબઈ રહેતો, એમાં એક ભાઈ સોનગઢ જતા થયા. સોનગઢ જતા આવતા થયા, ખૂબ રૂચિ વધી, સમજી ગયા. અને અધ્યયનમાં ચડે આમ અવારનવાર એ પ્રકારનું દાન વગેરે વગેરે. તો એમાં લક્ષ્મીનો મીંડો ઢગલો આવવા, એ તો શુભભાવથી તો કોઈને બંધાય ને, કોઈને બંધાય તો આ કાળમાં પણ ઉદયમાં અંતર્મતમાં ઉદયમાં આવે ને લાંબા કાળે પણ ઉદયમાં અબાધા કાળ પાકે ત્યારે ઉદયમાં આવે. ઉદયમાં આવે ત્યારે સંયોગનો ઢગલો થાય. ત્યારે મેં એક ફોન કર્યો એક ભાઈને કે ચેકજો. મને કે શું આ છે? મેં તો જબરજસ્ત ચેતવણી તમને આપું છું, નકર મરી જશો. પણ જો તો ખરા શું છે? મેં કહ્યું મોહરાજાએ તમારે ત્યાં સૈન્ય મોકલ્યું છે. મોહરાજાએ લક્ષ્મીનું, કેમ કે મોહરાજા સમજે છે કે લોકો આ પૈસામાં લોભાઈ જશે અને સોનગઢ જાતો બંધ, એને તો એ મોહરાજા નહીં કામ હતું, એની વસ્તી ઘટે તો એને પોસાય નહીં. ત્યાં તો બુકિંગ ઓફિસ હતી મોક્ષ જવાની, ટિકિટ મળતી હતી. જે જાય એને જો પામે તો મોક્ષ. એમાં ગભરાણો, ગુરુદેવથી ગભરાણો મોહરાજા. હવે આને કેવી રીતે પાડો કે લક્ષ્મી મોકલી એને એમાં કોક બચે? બાકી તો નિર્ધન હતો ત્યાં સુધી તો ભગવાન યાદ આવે, અને જ્યાં ધન થયું બધું ભૂલી જાય. મંદિરે જવાનું ભૂલી જાય, પછી તો નાટક ને સિનેમા ને વિષય કસાયમાં ચડી જાય ને ભાવ હારી જાય. માટે મોહરાજાથી ચેતવા જેવું છે. એ આત્માનો જ્યાં ટંકાર થયો એક ટંકાર માત્ર માં તો મોહ ના નાંગર ઢીલા થઈને ચાલ્યો જાય, સલામ ભરીને ચાલ્યો જાય, બીજે ઘરે જાવ. હવે આવીશ મો ફરી છે, અહીંયા બહુ જાય ત્યારે સલામ ભરતો જાય. આપણે કેવું ભાઈ, હવે તું બીજું ઘર ગોતી લે નહીં. અહીંયા કે છે કે જ્ઞાન સ્વભાવ અન્ય ત્યાં ચેતનદ્રવ્યમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો છે. કેવો છે જ્ઞાન સ્વભાવ આત્મા? આ વિશ્વની ઉપર તરતો, સમસ્ત પદાર્થોની ઉપર તરતો, ઉપર તરતો એટલે તેમને જાણવા છતાં પણ તે રૂપે નહીં થતો, ભિન્ન તરતો એટલે ભિન્ન, જેમ લાકડું પાણી ઉપર તરે પણ પાણીમાં જાય ને તરતું દેખાય, એમ આ બધા સંયોગો ભગવાન આત્માની બહાર છે, એ આત્મામાં પ્રવેશ થતા નથી. તે ઉપર તરતો તેમને જાણતા છતાં તે રૂપે પ્રત્યક્ષ ઉદ્યુત્પન્નાથી સદાય, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી પ્રગટપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર અવિનાશી, સ્વતઃ સિદ્ધ, પરત સિદ્ધ નહીં, દેહ છે તો આત્મા છે નહીં, કર્મ બંધાય તો આત્મા છે કે નહીં, રાગ થાય તો આત્મા છે કે નહીં, ઇન્દ્રિય જ્ઞાન છે તો આત્મા છે કે નહીં, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો આત્મા છે કે નહીં. આત્મા તો સ્વતઃ સિદ્ધ છે, પરની અપેક્ષા વિના નિરપેક્ષ સ્વયં સિદ્ધ અને સ્વયં બુદ્ધ આત્મા છે. સ્વયં સિદ્ધ ને પરાધીન સ્વપ્ને સુખ નહી. ગુસાઈ તુલસીદાસે કહ્યું, આ વીરના સંતાન પરાધીનમાં ન હોય સ્વાધીન હોય. ક્યાંય ગમે ત્યાં ઝૂકે નહીં દબાઈને, દબાઈને ક્યાંય ઝૂકે નહીં, મબમ સમજી લેવું બધાએ. તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, પ્રત્યક્ષ દૂતપણાથી સદા ત્રણેય કાળ અંતરંગમાં, અંદરમાં હો, અંદરમાં પ્રકાશમાં, રાગ આંધળો અને ઇન્દ્રિય જ્ઞાન પણ આંધળું છે, આત્માને દેખતું નથી માટે તેને આંધળું કહેવાય. શાસ્ત્ર જ્ઞાન આંધળું છે. કારણ આપો, કારણ આપો, કારણ આપીએ છીએ શાંતિથી સાંભળો, કે એને કેમ ઇન્દ્રિય જ્ઞાનને આંધળું કહ્યું? કે આત્માને જાણતું નથી, કે આત્માને ન જાણે તે તો આંધળું જ હોય ને, જેમ રાગ આત્માને ન જાણે, દેહ આત્માને ન જાણે, તો આ ઇન્દ્રિય જ્ઞાન પણ આંધળું છે. એને શાસ્ત્રીય ભાષાએ કહી તો જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ અને સામાન્યનો તિરોભાવ કરીને પ્રગટ થાય છે, માટે એ આંધળું છે. સદાય એક એક શબ્દની કિંમત, સદાય અંતરંગમાં પ્રકાશમાં, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ, નિરપેક્ષ, પોતાથી સિદ્ધ છે આત્મા. જ્ઞાયક સત અહેતુક, જ્ઞાન ગુણ સત અહેતુક, અને જ્ઞપ્તિ જ્ઞાનની પર્યાય પણ સત અહેતુક, માટે નિરપેક્ષ છે. શાસ્ત્રથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય, અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, પણ જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેય થઈ જાય. થોડોક અભ્યાસ હોય તો મજા આવે. કહેતા હતા સવારે ભાઈ અમૃતભાઈ કે અભ્યાસીઓને તો બહુ મજા આવે છે, કે આ હા હા, થોડોક અભ્યાસ હોય ને તો મજા આવે, અભ્યાસ ન હોય તો અભ્યાસ ચાલુ કરવો, આજથી કરવો, એમાં શું વાંધો, જાગ્યા ત્યાંથી સવાર, જબ જાગે તબ સવેરા, ભલે કાળ જો અનંતો કાંઈ નહીં, ભૂતકાળ ભૂલી જાઓ, ગઈ તેથી બ્રાહ્મણ પણ વાંચતા નથી, ગયો કાળ ગયો, આજથી જાગો ને, એમાં શું વાંધો છે. સદા યંત્રમાં પ્રકાશમાં રવિશ્વર, સ્વતઃ સિદ્ધ, આ ભગવાન આત્મા સ્વતઃ સિદ્ધ છે, પરતઃ સિદ્ધ નથી. એક નાયક પણ સત હેતુક, અને એની જ્ઞાનની પર્યાય એને જાણવાની પ્રગટ થાય, એ પણ સત અહેતુક છે. એને આગમની અપેક્ષા નથી, દેશના લગ્ધિની અપેક્ષા. હાય હાય, બધું એવું જશે અમારું કે તમારું જશે તો તમે ભગવાન થશો, એ તમે ગુરુદેવ કહે છે અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું કાં ઠેકડા મારવા મીનો? અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કેમ કે તું તો એવો છો નહીં, તું કર્મના બંધવાળો છો. કર્મના બંધવાળો હોય ને એમ નિષેધ કરતા હોય તો બરાબર, તું તો કર્મના બંધથી રહી જ છો, તું રાગવાળો નથી, માટે અમે નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું શેનો ઠેકડા મારવા મીનો? આદર આવ્યો. હા હા હા, આ ગુરુદેવના શબ્દો. હું શેના ઠેકડા મારે છે? અમે તારો નિષેધ ક્યાં કરીએ છીએ? વ્યવહારનો નિષેધ કરીએ છીએ, અને વ્યવહાર નહીં કહે છે એવું તો તારું સ્વરૂપ નથી, તો એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું કાં ઠેકડા મારવા મીડો? હે વ્યવહારનો લોભ કરે સંગઠના સંત, હે વ્યવહારનો લોભ કરે, અરે વ્યવહારનો લોભ કરે પ્રલય કરે ત્યારે એક નિશ્ચય પ્રગટ થાય છે, આવું આગમનું વચન છે, પરમાગમનું વચન છે, સંતોનું વચન છે. હવે વ્યવહારનો પક્ષ એ નહીં, આવી વાત આવે પક્ષ નરીએ, વ્યવહાર રહી જાય થોડો ટાઈમ, જુદી વાત છે. વ્યવહાર અનુભવ પછી થોડો વ્યવહાર રહી જાય છે, એ પણ જવા માટે આવે છે, રહેવા માટે વ્યવહાર આવતો નથી.
જ્ઞાતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિનું ભૂત ભગાવવા માટે સંતો આવે છે.
આ તો ગુરુદેવનો ઉપકાર છે, આ બધી ગુરુદેવની કહેલી વાત આ છે, એની વાત આપણે હવે રિપીટ કરીને વાગોળીએ છીએ. કહી ગયા છે ને એનું વિસ્મરણ થઈ ગયું હોય તો આવા પ્રસંગે પાછું સ્મરણ થઈ જાય. પ્રસંગ ઉભો કર્યો છે, આત્માનું સ્મરણ કરવાનું આ છે શિબિર. આ શિબિર શેની છે? આત્માને ભૂલી ગયો તો એ ફરીથી આત્માનું સ્મરણ આવા પ્રસંગે થાય. સ્વતસિદ્ધ અને પરમાર્થ સત, પરમાર્થ સત, પરમાર્થ એ સત છે આત્મા, નિશ્ચય એ સત હેતુ છે, એવો ભગવાન નાન સ્વભાવ છે. આ બધાના આત્માની વાત ચાલે છે, ઓ આ સિદ્ધ ભગવાનના આત્માની વાત નહીં, બધા આત્મા એવા છે. જો નિરોધ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજર, ભેદ કછુ નહીં, નિશ્ચય છે ભેદ કછુ નહીં. આ એવું સ્વરૂપ આત્માનું છે. આ રીતે નિશ્ચય સુધી તો આ થઈ, હવે એનો કાઉન્સ વાંચી લઈ પછી 49મી ગાથા શરૂ કરવી છે. આ નાનું સંધાનમાં 49 ગાથા પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની છે. જ્ઞેય તો આ જ્ઞેયના ત્રણ ભેદ ચોખ્ખો પાર છે કે નહીં? જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય અને ભાવ ઇન્દ્રિય. ના ના ના, ભાવ ઇન્દ્રિયની તો જ્ઞાનમાં રાખો ને, આમાં લેખવું નથી, આમાં લેખવું હોય એ જ વંચાય. બીજું કંઈ તું કે અને તું કેમ અમે કહીએ એવું આ સ્વરૂપ નથી, આ વિતરાગની ગાદી છે. કોઈથી દબાવવાનું આમાં ન હોય. જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય તો જ્ઞાન, કે ના જ્ઞેય છે. એ જ્ઞેયના ત્રણ ભેદ છે. જ્ઞેય તો, જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય પર જ્ઞેય, ભાવ ઇન્દ્રિય પર જ્ઞેય, ઇન્દ્રિયના વિષય પણ પર જ્ઞેય એવા પદાર્થો, અને જ્ઞાયક પોતે આત્મા. એક બાજુ ગામ ને બીજી બાજુ રામને ભજે તો આત્મારામ થઈ જાય, રામને ભજે તો આત્મારામ થાય. જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આશક્તાથી એક જેવું લાગતું હતું. આ વિષયને જીતતા મોહ જીતાય છે, વિષયને જીતતા કશાય જીતાઈ જાય છે. વિષયને જીતે નહીં ને કશાયને જીતવા જાય તો કશાયની મંદતા થાય, પણ કશાય જીતાય, કશાય એટલે મિથ્યાત્વ, કશાયનો બાપ મિથ્યાત્વ છે, કશાયનો બાપ છે, શિરોમણી છે મિથ્યાત્વ. એમ કે છે કે ભેદ વિષયોની આશક્તાથી, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોને જાણવાની અભિલાષા, ગ્રધિપણું, જેમ ખાવાનું ગ્રધિપણું છે ને, ખાવાનું હોય ને ખાધોળકો, એને ગ્રધિપણું બહુ હોય. એમ આ પરને જાણવું એ ગ્રધિપણું છે, લુપ્ત થઈ ગયો છે, લોલુપી પરને જાણવાનો થઈ ગયો છે. જાણનારને ભૂલી ગયો અને પરને જાણવા રોકાણો, એનું અજ્ઞાન છે. વિષયોની આસક્તાથી આશક્તિ છે ને, એક જેવું થતું હતું, જાણે જ્ઞેયો અને જ્ઞાન જાણે એક હોય એમ એને મિથ્યાત્વ ભાવમાં ભ્રાંતિમાં એક જેવું વાતો હતું તો જુદું જુદું વાતો તો એક. એને ભેદ જ્ઞાનથી, આ હા, જો ભેદ જ્ઞાનથી જુદા પડવા જુદા પાડનારું એક જ્ઞાન, જ્ઞેય જુદું, જ્ઞાયક જુદો, જ્ઞાયક ને જ્ઞેય એને જુદા પાડનારું જ્ઞાન ત્રીજું, એ જુદું ઊભું થાય છે. જ્ઞાયકે છે અને જ્ઞેય પણ છે, એની એકત્વ બુદ્ધિ હતી. હવે એને જુદા પડનારું એક જ્ઞાન નવું પ્રગટ થાય છે કે હું તો જ્ઞાયક છું, આ જ્ઞેય મારું સ્વરૂપ નહીં, ક્યાં ઉપયોગ પર સન્મુખથી ઘટી જ્ઞેયથી વ્યાવર્ત થઈ અને આત્મસન્મુખ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. એમાં આત્માનો સાક્ષાત્કાર થાય છે અને અનુભવ થતા એ જ્ઞેય અને જ્ઞાન એ બેનું ભેદ જ્ઞાન થઈ જાય. ભેદ જ્ઞાનથી ભિન્નપણું જાણ્યું, ભિન્ન ભિન્નપણું જાણ્યું, ભિન્નપણું જાણ્યું, અને બે વાર ભિન્ન ભિન્નપણું જાણ્યું. જ્ઞાયકથી જ્ઞેય ભિન્ન, જ્ઞેયથી જ્ઞાયક ભિન્ન, લખ્યું છે એક વાર, હું બોલું છું બે વાર. ભિન્ન ભિન્નપણું જાણ્યું, જ્ઞાયકથી જ્ઞેય ભિન્ન, જ્ઞેયથી જ્ઞાયક ભિન્ન, માટે ભિન્ન ભિન્ન. ડબલ એન્જિન લગાડે ત્યારે ગાડી ઉપર ચડે, માં પુનામાં નથી જતી ગાડી, આ માણેકભાઈ ખબર છે, દેવલાલી જાય છે ને, એક ઇન્જિન પાછળ લગાડે ને એક ઇન્જિન આગળ, એક ઇન્જિન આગળ લગાડી ખેંચે અને પાછળનું ઇન્જિન ધક્કો મારે, સમજી ગયા, એટલે પાછળનું હટે નહીં અને ઓને આગળ જવામાં બળ મળે, ધક્કો મારે એટલે એને બળ મળે. એમ એમ આ જ્ઞાયકથી જ્ઞેય ભિન્ન ને જ્ઞેયથી જ્ઞાયક ભિન્ન 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 પણ થઈ ગયું. આ હા, ત્યાં અનુભવ થઈ જાય, ભિન્ન ભિન્ન પણ જાણ્યું ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એકત્વ બુદ્ધિ ખીચડો એ દૂર થયો એમ અહીં જાણવું. લ્યો, સાત આઠ મિનિટ છે, હવે 29 ગાથા કાઢો, 49 થાક ઉતારવાની ગાથા છે ને, પોણાનું જે પોણા 10 રાખ્યું જ ને, પોણા 10 નો ટાઈમ છે ને, તો વાંધો નથી ને, શરૂ તો કરી દઈ, પછી બપોરે પાછું 1:15 તો છે, ના ના બપોરે તો ભાઈ પછી 2 વખત ના હાલે, 1:15 પછી જોઈશું, હાલશે તો હલાવશું, બાકી 1:15 થાક લાગે ને, પછી ઉત્સાહમાં આવી જવાય ને, એટલે એકદમ જોરથી બોલવાનું, ભાષામાં પણ એકદમ જોશ આવી જાય. સતના પ્રતિપાદનમાં, આ સતનું પ્રતિપાદન થતું હોય ત્યારે કાંઈ શરીરનું ભાન રહેતું નથી. આમ જ છે વસ્તુનો સ્વભાવ, કોઈ માનો કે કોઈ ન માનો, માની એની બલિયારી છે.
ભાષામાં અનુભવનું તો શું કહેવું, અનુભવમાં શું છે,
અનુભવની મસ્તી તો કોઈ અલૌકિક છે ને. આ સંતોની અનુભવની વાણીમાંથી આ લખાણું છે ને બધું. 49મી ગાથા, અરસમ રૂપમ ગંધમ અવક્તમ ચેદનાગું મતગરી જાણ અલિંગણમ જીવન નિથી સંઠાણમ. બોલો ગુજરાતી,
જીવ
તો રવિવાર છે એટલે માણસ પણ ઘણું આવ્યું, રવિવાર છે ને રજાનો દિવસ, ને કાલે કે છે રજા છે, કાલે છેલ્લો દિવસ આપણે શિબિરનો, અહીંયા 5 દિવસ પૂરા થાય. 49મી ગાથા, આ ગાથા છે ને એ સમયસારમાં જે આમાં આપણે છે એમ નિયમસારમાં છે, પ્રવર્તનસારમાં છે, ધવલમાં છે, અષ્ટપાવળમાં છે. આ ગાથા બહુ જૂની ઉત્તરોત્તર ભગવાન મહાવીરની સંધિ જીવધ્વનિની સંધિવાળી ગાથા છે. બહુ ઊંચા પ્રકારની ગાથા છે. ઘણા શાસ્ત્રોમાં આ ગાથા છે, પૂર્વ ગાથા છે. એમાં ઉપર મથાળો છે. શિષ્યનો એક પ્રશ્ન છે. પ્રશ્ન હવે શિષ્ય પૂછે છે કે અધ્યોષાન આદિ ભાવો છે, રાગ દ્વેષ મોહ આદિના ભાવો છે, દયા દાન કરુણા કોમળતાના ભાવો છે, આ પૂજાના જાત્રાના ઉપવાસના સામાયિકના જે વિકલ્પો રાગ છે એ બધા છે, તે જીવ નથી. આપે એમ કહ્યું કે પૂતગલ છે ને પૂતગલના પરિણામ છે. જીવ નથી પણ અજીવ છે, પૂતગલ છે, પૂતગલના પરિણામ છે એમ આપ કહેતા આવો છો. આ 49 ગાથા પૂર્વેની વાત કરે છે. 39 ગાથાથી શિષ્ય સાંભળતો આવે છે અને 48 ગાથા સુધી તો સાંભળ્યું. પછી પ્રશ્ન કરે છે, પ્રભુ આપ એને કોઈને જીવ કહેતા નથી. પાપના પરિણામને જીવ ન કહ્યો તો કંઈ નહીં, પણ ના પરિણામને તો જીવ કહ્યો કે કોઈ જીવ નથી. ગુરુસ્થાન મારગના સ્થાન કોઈ જીવ નથી. તો છે તે જીવ નથી, તે જીવ નથી એમ મેં જાણ્યું. આપ એમ કહેવા માંગો છો કે તે જીવ નથી, તો મારો પ્રશ્ન છે, તો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? જો એ જીવ નથી ને અજીવ છે, અજીવના અધિકારમાં એ બધા અજીવમાં નાખી દીધું છે. અજીવના ભેદો છે. જીવનો ભેદ ન હોય, ગુણસ્થાન જીવનો ભેદ નથી, માર્ગના સ્થાન જીવનો ભેદ નથી, સંયમલબ્ધિના સ્થાન એ જીવનો ભેદ નથી, નિશ્ચય મોક્ષ માર્ગ સમ્યક દર્શન ચારિત્રના પરિણામે જીવનો ભેદ નથી. હાય હાય, એ બધા જીવના ભેદો નથી ને જીવ નથી ને અજીવ છે એમ આપે કહ્યું. એક મોગ શ્રીમદ રાજચંદ્રજી થયા એને એક ચક્કર બનાવ્યું. ચક્કર એમાં પેલો જીવ અને પછી અજીવ અને અજીવનો વિસ્તાર. અજીવ પછી આશ્રવ બંધ સોમાને મોક્ષપૂર્ણ પાપ સહિત એનો આમ જીવ પછી અજીવ પછી જીવ પછી આશ્રવ બંધ ના લખ્યું પણ જીવ પછી અજીવ લીધું અને અજીવના ભેદો આ બધા અજીવના ભેદો છે. જીવના ભેદ નથી. નવ તત્વ એના ભેદ છે. નવ તત્વો અજીવના ભેદ. હા પ્રભુ, અજીવના ભેદ છે, જીવનો ભેદ નો અજીવ અભેદ છે. અભેદમાં ભેદ દેખાતો એમ 39 થી જે આ 67 ગાથા સુધી અજીવ અધિકાર આવે છે એમાં આચાર્ય ભગવાન કહે છે બધું અજીવ છે એ જીવ નથી. એમાંથી પ્રશ્ન શિષ્યનો થયો કે આ બધા પરિણામ છે એને તો અમે જીવ માની બેઠા છીએ અને એનો તો આત્મા જ કરે છે અને આત્મા એને ભોગવે છે. રાગને કોણ કરે? રાગને તો આત્મા જ કરે ને અને એનું ફળ દુઃખ આત્મા જ ભોગવે ને. તો તમે કહો છો કે રાગાદી પરિણામ એ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી, એ પૂતગલના પરિણામ છે. જીવ તો નથી પણ જીવના પરિણામ પણ. આટલી બધી ખડક વાત આપે કહી તો કૃપા કરીને મને એક પ્રશ્ન ઉભો થાય છે. તો એ કોઈ જીવ નથી તો એનાથી જુદો જીવ કોણ છે? કૃપા કરીને મને સમજાવો. મારે જીવનું સ્વરૂપ અત્યાર સુધી તો હું અજીવને જીવ માનતો હતો અને હું જીવ માનતો હતો એમાં આપના વ્યાખ્યાનો આવ્યા કે જીવ નથી, અજીવ છે, અજીવ છે, અજીવ છે, અજીવ છે. ત્યારે મને એમ થયું ઓહો, હું તો એને જીવ માની બેઠો હતો. દયા દાન કરુણા કોમળતાના પરિણામ વ્રત અવ્રતના બધા ભાવો અહિંસા આદિ પાંચ મહાવ્રત પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એવા જે વ્યવહાર એને તો હું જીવ માનતો હતો અને આપ તો એને પૂતગલના પરિણામ અજીવ તત્વના ખાતામાં નાખ્યા. તો હવે મારે જીવનું સ્વરૂપ શું એ તો કયો? કૃપા કરીને એ જીવ નથી તો ઠીક, તો એનાથી જુદો જીવ મને બતાવો. તો તે એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? એનું લક્ષણ શું છે? બે પ્રશ્ન પૂછ્યા. ભૂખો આવે તો બધું પૂછ્યું એને. ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? કેમ કે તમે મને આત્માનું સ્વરૂપ કહેશો તો હું લક્ષણ વિના નહીં જાણી શકું. લક્ષણ દ્વારા લક્ષ જાણી શકાય છે. તું જ્ઞાયક છો, તું જ્ઞાયક છો, એમાં હું નહીં સમજુ પ્રભુ. એ જ્ઞાયકનું લક્ષણ શું? કે જેનામાં જ્ઞાન થાય એ લક્ષણ આત્માનું છે, જેનામાં રાગ થાય એ આત્માનું લક્ષણ નથી. રાગ થાય એ આત્માનું લક્ષણ નથી, આત્મામાં રાગ થાય કે અરે લક્ષણ જ નથી આત્માનું. ક્યાંથી થાય આત્મામાં? એ તો અનાત્મામાં થાય રાગ. તો આત્મામાં તો જ્ઞાન દર્શન થાય છે, શક્તિની વ્યક્તિ તો જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ છે. રાગ આત્માના પરિણામ ક્યાંથી લે આવ્યો? એ તો અજ્ઞાનીના ઘરમાંથી આવેલી વાત છે. જ્ઞાની તો કહે છે જ્ઞાન થાય છે આત્મા. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ, જ્ઞાનાતન કરોતિ કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહયમ. આત્મા રાગને કરે છે ને દુઃખને ભોગવે છે, એ પર્યાય દ્રષ્ટિનું કથન છે. અજ્ઞાન દ્રઢ થશે, મિથ્યા તો દ્રઢ થઈ જશે, ગળશે તો નહીં ને ટળશે પણ નહીં, ઉલટું મિથ્યા તો દ્રઢ થશે. બહુ કબજિયાત થઈ ગયો ને ત્યારે નેપાળાનો રેચ આપે, રેચ પેટ સાફ થઈ જાય, સમજી ગયા? અનાદિનું અગ્રેક મિથ્યા સંસ્કાર નિરોધના છે. આ આત્મા રાગને કરે છે એ નવું લાકડું નથી, એ જૂનું લાકડું છે વસંતભાઈ. જૂનું લાકડું એટલે નિરોધનું સંસ્કાર છે. એ સંસ્કારને નિર્મૂળ કરવા માટે પંડિતવીરીએ જોઈએ. નપુષકનું કામ નથી, વીર્યવાનનું કામ છે. એ ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? આત્મા તો લક્ષ છે પણ એનું કોઈ લક્ષણ હું સાકર છે તે તો લક્ષ કહેવાય, પણ સાકર એને ઓળખવા માટે કોઈ સાકરનું અસાધારણ લક્ષણ મને બતાવો કે ગળી તે સાકર, ધોળી તે સાકર નહીં. એમાં તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય. અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષ વિનાનું કોઈ લક્ષણ બતાવો. કે આ ઉપયોગ લક્ષણ, ઉપયોગ તે જીવનું લક્ષણ છે, ઉપયોગ તે જીવનું લક્ષણ છે પણ એ પોતે લક્ષ નથી. કરીને ઉપયોગ એક સમયની પર્યાય છે, લક્ષણ છે, લક્ષને પ્રસિદ્ધ કરે પણ પોતે લક્ષ ન બની જાય, પર્યાય પોતે જીવ ન બને. કેમ કે એક સમયની પર્યાય જે ઉપયોગ છે એ તો નાશવાન છે અને ભગવાન આત્મા તો અવિનાશી છે. બીજું, એક સમયના ઉપયોગ લક્ષણમાં અનંત ગુણનો અભાવ છે, અનંત ગુણનો અભાવ છે ને ભગવાન આત્મામાં તો અનંત ગુણનો, લક્ષમાં અનંત ગુણનો સદભાવ છે અને લક્ષમાં અનંત ગુણનો અભાવ છે. એ ગુણનું એક વિશેષ છે પણ પોતે ગુણ નથી. આ બધું સમજવા જેવું છે. બે પ્રશ્ન કર્યા, ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? એ બે પ્રશ્નનો ઉત્તર હવે આવશે વખત. થાક ઉતરો કે નહીં? કાંઈ થોડો મોટું થયું હતું ને.